તારીખ 11/2/1993 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 95 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 46 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
શ્રી સમયસર કળશ ટીકા કળશ 95 પાન 80 મિથ્યાદૃષ્ટિ જીવના વિકલ્પની કર્તા કર્મની સ્થિતિ કેવા પ્રકારે હોય છે એ વિષયનું નિરૂપણ છે. વિકલ્પ તો છદ્મસ્ત જ્ઞાની છે ત્યાં સુધી અને સવિકલ્પ દશા સત્તાગમ સ્થાન સુધી છે, પણ અહીંયા જ્ઞાન દશાનો વિષય નથી. અહીંયા કર્તા કર્મનો અધિકાર હોવાથી મિથ્યાદૃષ્ટિ જીવને જે વિકલ્પ થાય છે એ વિકલ્પ એને કર્તાપણે થાય છે અને વિકલ્પને પોતાનું કાર્ય છે એમ પોતાના કાર્યપણે અનુભવ કરે છે. મિથ્યાદૃષ્ટિના અનુભવ જ્ઞાનની ભૂલ થાય છે એનું સ્પષ્ટીકરણ આ કળશમાં છે. પોતાને વિકલ્પનો કરતા અનુભવે છે અને વિકલ્પરૂપી કાર્યને પણ પોતાનું કાર્ય એવો અનુભવ કરે છે, બંનેમાં પોતાપણું કરે છે અને એ મિથ્યા અધ્યાસ છે. કેમ કે આત્મા સ્વભાવે કરીને વિકલ્પનો કરતા થઈ શકતો નથી અને આત્મ સ્વભાવમાં વિકલ્પનું કાર્ય એનો પ્રવેશ નથી, વિકલ્પનો કોઈ સ્વભાવમાં પ્રવેશ નથી. કળશ કહે છે વિકલ્પ કહો પરમ કરતા, વિકલ્પ હ કર્મ કેવલમ, જાતુ કર્મ કર્તૃત્વ સવિકલ્પસ્ય નશ્યતિ. ખંડાનો એ સહિત અર્થ, સવિકલ્પસ્ય કર્તુ કર્મ જાતુ ન નશ્યતિ. સવિકલ્પસ્ય એટલે શું કે કર્મ જનિત છે જે અશુદ્ધ રાગાદી ભાવ તેને પોતા રૂપ જાણે છે એવા મિથ્યા દ્રષ્ટિ જીવને. કોને કરતા કર્મ પણ છે વિકલ્પનું કે સ્વિકલ્પ જેને વિકલ્પ સહિત પણ છે તેને, એટલે તેના સ્પષ્ટીકરણ આપ્યું કે વિકલ્પ સહિત પણ તો ચોથા પાંચમા છઠ્ઠા ત્રણેય ગુણ સ્થાને દેખાય છે. તો કે એ ગુણ સ્થાનની વાત નથી ચાલતી, અહીંયા એની વાત નથી ચાલતી. અહીં તો કર્મજનિત જે અશુદ્ધ રાગાદી ભાવ છે એટલે કર્મના ઉદયમાં જોડાઈને જે અશુદ્ધ રાગાદી ભાવ થાય છે તે રાગાદી ભાવને પોતા રૂપ જાણે છે એવા મિથ્યા દ્રષ્ટિના પહેલા ગુણસ્થાનની વાત છે. જ્ઞાનીને પણ જેટલું જોડાણ છે કર્મ સાથે એટલો એને રાગ ચારિત્રમોનું થાય છે, એટલું એનું જોડાણ છે. જોડાણ છે એટલે શું કે એ બાજુનો ઝુકાવ છે, એકત્વ ભાવે નથી છતાંય તે, પણ એ બાજુનું પરિણમન એ દિશાનું થઈ જાય છે, બાહ્ય પરિણમન થાય છે ખરું, તો એને પણ એ કર્મજનિત ગણવામાં આવે છે. જ્ઞાનીનો રાગ પણ કર્મજનિત છે, એ કર્મે કર્યો, કેમ કે જ્ઞાની કરતા નથી રાગને, માટે કર્મજનિત નાખી દે છે. એમ કર્મજનિત શબ્દ જ્ઞાની માટે પણ વપરાય છે અને અહીંયા અજ્ઞાની માટે પણ વાપર્યો છે, પણ બંનેનો એક સરખો અર્થ નથી થતો. જ્ઞાનીનું પરિણમન જુદા પ્રકારનું છે, જુદી જાતિનું છે. અજ્ઞાનીના પરિણમનની જાત જુદી છે. શબ્દ ભલે એક સરખો વપરાતો હોય તો પણ. તેથી કર્મજનિત છે જે અશુદ્ધ રાગાદી ભાવ, એ કર્મના ઉદયની સાથે અનુસરીને થયેલો ભાવ, એટલે કર્મજનિત કહે છે. ખરેખર તો એ જીવે કર્યો છે, પણ કર્મના ઉદયને અનુસરતા થયા માટે એને કર્મજનિત કહેવામાં આવ્યો. અને એમાં એકત્વ કર્યું પાછું અજ્ઞાનીએ, તો એમાં એકત્વ કર્યું. કેવી રીતે એકત્વ કર્યું? કે તેમને પોતા રૂપ જાણે છે, તેને પોતા રૂપ અનુભવે છે. રાગ તે હું તેવો એ અનુભવ કરે છે. અનુભવમાં જાણવું આવી જાય છે, અનુભવ થાય છે એમાં જાણવું આવી જાય છે. જાણે છે પણ એમ, અને અનુભવે છે પણ એમ જ, કે રાગ મેં કર્યો, રાગ મારામાં થયો. આગળ વધીને તો ત્યાં કહે છે, હું જેવો રાગ કરું તેવો થાય, ને ન કરું તેવો ન થાય. રાગના એકત્વમાં એકલો એ અધિકાર પછી ઊભો કરે છે પોતાનો, કે હું ધારું તેવો રાગ કરું અને ન ધારું તેવો રાગ ન કરું. હે, પછી એકત્વ છે ને, એ રાગ સાથે પોતાપણું છે, એટલે એનો માલિક થઈને ફરે છે, સ્વામી થઈને ફરે છે. એવા મિથ્યા દ્રષ્ટિ જીવને કર્તાપણું કર્મપણું સર્વકાળ મટતું નથી. એને રાગનું કર્તાપણું અને રાગ તેનું પોતાનું કાર્ય એનું ક્યારેય મટતું નથી. સર્વકાળ એટલે જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ રહે ત્યાં સુધી, અથવા જ્યાં સુધી એ પોતારૂપ અનુભવે ત્યાં સુધી એનો એ કર્તાપણે અનુભવ કરે અને રાગનો કાર્યપણે અનુભવ કરે. સર્વકાળનો અર્થ એ લેવો, જ્યાં સુધી એવું મિથ્યાપણે જાણે રાગાદી ભાવને પોતા રૂપે, ત્યાં સુધી એનો કરતા થાય થાય ને થાય. પોતાપણું કરે એટલે કર્તાપણું આવ્યા વિના રહીએ નહીં, કર્તાપણું આવે ત્યાં ભોગતાપણું આવ્યા વિના રહીએ નહીં. એટલે રાગને આકુલતાને દુઃખને પીડાને એ વેદ્યા વગર રહી શકે નહીં, એમાંથી એ છૂટી શકે નહીં. દુઃખી થાય થાય ને થાય. કર્તાપણું કર્મપણું સર્વકાળ મટતું નથી, કારણ કે પરમ વિકલ્પ કહ કરતા કેવલમ વિકલ્પ હ કર્મ. નિભાવ મિથ્યાત્વ પરિણામે પરિણમ્યો છે જે જીવ, તે જ માત્ર પરમ, એટલે તે જ માત્ર પૂરેપૂરો જે ભાવરૂપ પરિણમે છે તેનો કરતા અવશ્ય થાય છે, અથવા એ વિકલ્પનો પરમ કરતા થાય છે, અથવા વિકલ્પનો સર્વસ્વપણે કરતા થાય છે. કોઈ અંશને નથી કરતો એવું નથી, પછી પૂરા પૂરા વિકલ્પની અંદર તન્મય થઈને એનો કરતા થઈને પરિણમે છે. અને મિથ્યાત્વ રાગાદી રૂપ શુદ્ધ ચેતન પરિણામ કેવલમ, એટલે તે જ માત્ર જીવનું કાર્ય જાણવું, પછી આ રાગને ધર્મ માનવાનું ત્યાંથી શરૂ થયું. પછી શુભ રાગને ધર્મ માને છે ભૂલથી, તો કેટલાક અશુભ રાગને પણ ભૂલથી ધર્મ માને છે. આમ યજ્ઞ યાગાદી હિંસાત્મક ક્રિયા કરે છે કે ધર્મના ક્ષેત્રમાં પણ, એને પણ ધર્મ માને છે. એમ શુભાશુભ રાગને પછી એ કર્મ માનીને ધર્મ માને છે. કર્મ એટલે કર્તવ્ય, કરવા યોગ્ય. આ મારું કાર્ય છે, મારું કાર્ય છે, તેથી મારે કરવા યોગ્ય છે. તે કરવા યોગ્ય છે એ મારી ફરજ છે ને એ મારો ધર્મ છે. એ વાત લંબાઈને ત્યાં સુધી પહોંચી જાય છે. અને એ વાત એટલી બધી આજે ઘર કરી ગઈ કે ધર્મના ક્ષેત્રમાં શુભરાગને ધર્મ ન કહેવાય એ વાત સાંભળતા પણ સહન થતું નથી લોકોને. ભગવાન ની પૂજા શુભ રાગ થી કરી, ધર્મ નથી, શું વાત કરો છો? કે ધર્મ નથી ભગવાન ની પૂજા, એ ધર્મ નથી. ઠીક, તો તમે દાન આપ્યું તો કે ધર્મ નથી. સંયમ પાળવાનો રાગ થયો તો કે ધર્મ નથી. ઘણા વખત પેલા બનેલું, ગુરુદેવ વ્યાખ્યાનમાં કહેલું, કોઈ મારી હિન્દી ભાષાથી અજાણ્યા ક્ષેત્રમાંથી આવ્યા હશે, ગુરુદેવના સભામાં તો શુભરાગ તે ધર્મ નથી એમ કહેતા ઘણા દ્રષ્ટાંત આવે, જેમ આપણે અત્યારે દ્રષ્ટાંત લીધા, એમ પૂજા ભક્તિ દાન, એમાં ગુરુદેવ એમ કહ્યું કે બ્રહ્મચર્ય પાળવું તે ધર્મ નથી. બોલો, ઉભો થઈને ભાગ્યો, પેલા ઉભો થઈને બોલ્યો, કઈ શું મહારાજ તમે આ બોલો છો? કે તમે બ્રહ્મચર્ય ધર્મ નથી કહેતા? અમારે આમ તો આ ભાગ્યા, કે ભાગી ગયો અમારે, ચાલુ વ્યાખ્યાનમાં આ એવી હાલત થઈ છે. ક્યાંથી થઈ એ કે વિકલ્પ ને પરમ કર્મ માન્યું, એટલે પરમ કર્મ શબ્દ લીધો, પરમ કરતા અને પરમ કર્મ, કેવલમ કર્મ, પેલા પરમ જ્યાં કેવલમ લીધું, કેવલમ કર્મ લીધું, એ જ મારું કેવળ કર્મ છે, કેવળ ધર્મ છે, કેવળ કર્તવ્ય છે. શું એવું અમારે દેહરાદૂનમાં થયું હતું એક વાર, દેહરાદૂનમાં પણ વાંચન ચાલતું હતું, સંખ્યા તો નહોતી કઈ ખાસ, જે શાસ્ત્ર વાંચે કરે બધા પંડિતજી ગણાય એ લોકોમાં, તો હું તો ક્યાં તો કોઈ બિઝનેસ ના કામ ગયા હતા, જે આપણે મુંબુ મંડળ છે એને પરિચય નીકળ્યો, એટલે તમે વાંચન આપો. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ ન કરે એનો દ્રષ્ટાંત ચાલે, તો કે ભગવાન ની દિવ્ય ધ્વનિ એ ખરેખર બીજા જીવનું કઈ કરતું કરતી નથી. બીજા જીવ ધર્મ પામે એમાં ભગવાનની દિવ્ય ધ્વનિ કઈ, હે ભગવાનની દિવ્ય ધ્વનિ નિરર્થક છે તમે એમ કહેવા માંગો છો? અમારે પંડિતજી અમુકો સુનવાય નહીં કે પછી તમે એને આપણે દલીલ કહ્યું એને સમજાવવાની મહેનત કરી, પડી કે અમારે સાંભળવા રહેવું, રોકાવું જ નથી ને, હાલતા થઈએ. એને એટલી બધી કિંમત આપી દીધી છે રાગની, અને પર એકબીજા પદાર્થો એકબીજાનું કાર્ય કરે, મદદ કરે, એની એટલી બધી કિંમત આપી દીધી છે કે એની કિંમત કાંઈ નથી એમ કહે તો એ સહન ન થાય, એટલી બધી કિંમત આપી દીધી છે. આ પરિસ્થિતિ છે ધર્મના ક્ષેત્રને. એટલે કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવને વિભાવ મિથ્યાત્વ પરિણામે પરિણમ્યો છે. જીવ મિથ્યાત્વ દ્રષ્ટિ તે જ માત્ર, એટલે જે મિથ્યાત્વ ભાવ પરિણામે પરિણમ્યો છે તે જ માત્ર, જે ભાવરૂપે પરિણમે તેનો કર્મ તેનો કરતા અવશ્ય થાય છે, પરમ કરતા થાય છે, એનો પૂરેપૂરો કરતા થાય છે. અને મિથ્યાત્વ રાગાદિ રૂપ અશુદ્ધ ચેતન પરિણામ તે જ માત્ર, કેવલમ તે જ માત્ર, બેનો તે જ માત્ર અર્થ કર્યો છે, પરમનો અર્થ પણ તે જ માત્ર કર્યો છે, કેવલમનો અર્થ પણ તે જ માત્ર, એટલે તેટલું જ માત્ર જીવનું કાર્ય જાણવું, એ સિવાય એને જીવનું કાર્ય દેખાતું નથી. એ વાત એટલી બધી જીવમાં ઘર કરી ગઈ છે, સ્થાન પામી ગઈ છે, કે આજે આપણે સમયસાર આદિ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ તો એમાં આત્મામાં એકાગ્ર થવું, નિર્વિકલ્પ થવું એવું પ્રકરણ ચાલતું હોય તો પેલા આપણે મુમુક્ષુ એમ પ્રશ્ન કરે કે પણ પહેલા તો આત્માનો વિકલ્પ આવે ને, પહેલા આત્માનું ચિંતન કરીએ પછી એકાગ્ર થવાય, તો પહેલા તો આત્માનો વિકલ્પ કરવો પડે કે ન કરવો પડે? પહેલા તો વિકલ્પ થાય જ ન થાય? મારે આટલું બધું વિકલ્પનો પક્ષ હું કરવા કરવો પડે છે? એ વિકલ્પ તે જ પરમ, તેટલું માત્ર મારું કાર્ય છે, એટલું બધું ઘર કરી ગયું છે કે નિર્વિકલ્પ થવાનું પ્રકરણ ચાલતું હોય ત્યાં વિકલ્પ તો પહેલા કરવો પડે ને, એમ કરીને વજન દઈ દે, ત્યાં એ વજન જ છોડે નહીં તો એ નિર્વિકલ્પ થાય કે દિવસે? વિકલ્પ ઉપરનું જેને વજન ન ઘટે એને તો વિકલ્પ છૂટવાનો કોઈ અવસર આવે એને તો આવી તો પરિસ્થિતિ એવી જો આ પ્રકરણમાં ઉભી હોય તો જેને આ પ્રકરણ સાંભળ્યું નથી એને શું દશા હોય આ પ્રકરણ ચાલતું હોય નિર્વિકલ્પ થવાનું ત્યાં પણ વિકલ્પને વજન દઈને મોઢાગળ કરવો પડે તો પછી જેને નિર્વિકલ્પ થવાની જ ખબર નથી એ તો એકલા રાગને ધર્મ માનીને ચાલે છે અને એ અધ્યાત્મનો વિષય જૈન નામધારી ફિરકાઓમાં ચાલ્યો ગયો ત્યારે ટોડન મુલજીએ એને અનિમતના પ્રકરણમાં વર્ણન કર્યું આપણે મોક્ષમાં પ્રકાશક વાંચીએ છીએ એમાં અન્ય મત વિવરણ નામનું પ્રકરણ આવશે અને એમાં નિગમ્બર જૈન સિવાય બાકીના જે કઈ ધર્મના જૈન ધર્મના સંપ્રદાયો છે એને જૈન ધર્મના ખાતામાં ખેંચવા નથી એટલા માટે કે અન્ય મતી બધા શુભરાજથી ધર્મ માને છે અને આ લોકો પણ શુભરાજથી જ ધર્મ માનવું મનાવવા સિવાય એને કઈ ખબર રહી નહીં અન્ય મતી જેવું જ એનું કાર્ય થઈ ગયું માટે એને અન્ય મતી કયા છે પ્રગટપણે એની પરિસ્થિતિ જોઈને બાકી સૂક્ષ્મપણે તો દિગંબર જૈન હોય તો પણ અને દિગંબર દેવગુરુ શાસ્ત્રને માનતો હોય તો પણ પ્રયોજનભૂત વિષયમાં એની બુદ્ધિપૂર્વકની ભૂલ થાય એટલે એ અન્ય મતી થઈ જાય અગ્રહિત નથી આ દ્રષ્ટિ એમની મતે થઈ જાય એવો એનો વિષય સૂક્ષ્મ છે ક્રમ જાણવા યોગ્ય છે પણ વજન દેવા યોગ્ય નથી એટલે જ આપણે વાત એમ ચાલી કે આગળ કરીને વજન આપે છે એને વજન ઉઠાવવું નથી અનાદિને એને સર્વસ્વ પણ માન્યું છે એટલે એનું વજન ઉઠાવતું પહેલા તો આમ થાય ને એનો અર્થ શું કે એનું વજન ત્યાં છે ક્રમમાં આવે છે એ તો અશુભ છૂટીને શુભનો ક્રમ આવે છે શુભમાં પણ બીજા વિકલ્પો ન હોય વ્યવહાર નિયના વિકલ્પો ન હોય પણ નિશ્ચય નિયના વિષયભૂત જે દ્રવ સ્વભાવ છે એના વિકલ્પો હોય તેમ છતાં એ કોઈ વસ્તુ નથી તેમ છતાં એ કોઈ વસ્તુ નથી ત્યાં સુધી અવસ્તુ છે એમ આવવું જોઈએ પણ પહેલા તો આવે ને એના જેવું છે નિમિત્ત થી કાર્ય ન હોય માઇન ઉપર નિમિત્ત હોય તો ખરું ને એટલે શું કીધું એને તમે દ્રવ ક્ષેત્ર કાળ ભાવ થી બે પદાર્થની ભિન્નતા સમજાવી તો વૈજ્ઞાનિક રીતે બે પદાર્થો સર્વથા ભિન્ન છે માટે કોઈ પદાર્થ કોઈ પદાર્થનું કાર્ય કરતું નથી ઉપાદાન સ્વયં કાર્ય કરે છે માઇનું પણ નિમિત્ત હોય તો ખરું જ ને ઠીક આ એને જેટલું સ્વીકાર્યું હતું એ પરંતુ નિમિત્ત તો હોય ખરું ને પણ કે પરંતુ કરીને પેલી વાતને ખલાસ કરી નાખી એમ નિર્વિકલ્પ થવા માટે કઈ રીતે એકાગ્ર થવાય છે એ વાતને સમજવામાં પણ વિકલ્પ હોય તો ખરો ને એ બોલી વાત ખલાસ કરી નાખે એને એમ છે એક સમજવું નિમિત્તની ઉપસ્થિતિ કે વિકલ્પરૂપ પૂર્વ પર્યાય નિમિત્ત છે એની ઉપસ્થિતિ સમજવી એક વાત છે વજન દેવું તે બીજી વાત છે આખે અને જે વિધિનો વિષય છે એમાં વજન ઉપર વાત છે બધો આધાર વજન ઉપરનો છે જેમ કે જ્ઞાનનો વિષય આપણે લઈએ તો જ્ઞાન બે પ્રકારે છે જ્ઞેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન હવે જેનું વજન જ્ઞેયાકાર જ્ઞાન ઉપર છે શું કેમ કે પરપ્રકાશક પણ છે ને એટલે જ્ઞેયાકાર જ્ઞાન ઉપર જેનું વજન છે એ અંતર્મુખ ન થઈ શકે એને અધ્યાત્મ પરિણામ આત્માના આધારે અધ્યાત્મ પરિણામ ન ઉપજે પણ જેનું વજન સૌ પ્રકાશકપણા ઉપર આત્માના અવલંબન ઉપર જેનું વજન છે એને જ્ઞાકાર જ્ઞાનને ગૌણ કરવું પડે, એને તિરોભૂત કરવું પડે અને જ્ઞાનના જ્ઞાનાકાર જ્ઞાનને આવિર્ભૂત કરવું જોઈએ, એમ વાત છે. તો વજન ઉપર તો આખો આધાર છે, જ્ઞાનમાં એક પર્યાયમાં હજી આવી રીતે મુખ્ય ગૌણ કરવું પડે એમ છે. બે અંગમાંથી એક અંગને મુખ્ય અને બીજા અંગને ગૌણ, તો પછી રાગને મુખ્ય કરીને ક્યાં જવું છે અને રાગના વિષયભૂત નિમિત્તને મુખ્ય કરીને ક્યાં જવું છે? એ તો તમારે બહાર જ જવું પડે, અંદર આવી શકાય નહીં. આ સીધી સાદી વાત છે. તો શું કહે છે કે મિથ્યાત્વ રાગાદી અશુદ્ધ ચેતન પરિણામ તે સર્વસ્વપણે જીવનું કાર્ય જાણે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ એને સર્વસ્વપણે પોતાનું કાર્ય જાણે છે અને એ રીતે કર્તા કર્મની પ્રવૃત્તિ કરે છે. ભાવાર્થાન છે કે કોઈ એમ માનશે કે જીવદ્રવ સદાય અકર્તા છે, તેનું આમ સમાધાન છે કે જેટલો કાળ જીવનો સમ્યક્ત્વ ગુણ પ્રગટ થતો નથી તેટલો કાળ મિથ્યા દ્રષ્ટિ છે, અને મિથ્યા દ્રષ્ટિ હોય તો અશુદ્ધ પરિણામ નો કરતા થાય છે. પરંતુ જ્યારે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામ મટે છે અને ત્યારે અશુદ્ધ પરિણામ નો કરતા થતો નથી. એને તો અશુદ્ધ પરિણામ મટે છે એમ જ કે છે, કેમ કે સ્વામી પણ છોડી દીધું ને એટલે એના નથી એ પરિણામ આવે એમ કીધું. એમ માટે એનો એ કરતા પણ નથી, એનો હોય તો એનો કરતા હોય, એનો છે નહીં પછી એનો કરતા ક્યાં રહ્યો? મૂળમાં એનું જ નથી પછી એનો કરતા થવાનો પ્રશ્ન નથી એમ કે છે. શું એક ખુલાસો એમણે બીજો વિશેષ એ કર્યો રાજમલજીએ, કે આ જે કર્તા કર્મની પ્રવૃત્તિ કરી એ મિથ્યાત્વ સહિતના અશુદ્ધ પરિણામ વાળાની વાત કરી. પણ કોઈ એમ માની લઈએ કે જીવ દ્રવ સદાય કરતા છે, અહીંયા દ્રવ એટલે પ્રમાણનું દ્રવ લેવું, ત્રિકાળી ન લેવું, ત્રિકાળી તો સદાય કરતા છે, જીવ દ્રવ એટલે અહીંયા પ્રમાણનો વિષય લેવો, નેત્ર પાછો બળબડ ગોટો થઈ જાય. કોઈ એમ માનશે કે જીવદ્રવ સદાય કરતા છે તો તેનું આમ સમાધાન છે કે એમ નથી, જેટલો કાળ જીવનો સમ્યક્ત્વ ગુણ પ્રગટ ન થાય તેટલો કાળ જીવ મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી તે કરતા થઈને પરિણમે છે. માટે એ કરતા છે, સદાય કરતા નથી જીવ એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી કરતા છે અને સમ્યક્ત્વ ગુણ પ્રગટ્યા પછી તે અકર્તા છે, સદાય કરતા છે એમ લેવું નહીં. એટલે અહીંયા પરિણમન સહિતના જીવની વાત હોવાથી જીવ દ્રવ્યનો અર્થ પરિણામ પ્રમાણનો વિષય જીવ દ્રવ્ય ગણવું જોઈએ, કેમ કે પરિણમન સાથે લેવામાં આવે છે. માટે જે જીવદ્રવ ત્રિકાળી સામાન્ય છે એ પરિણામ રહિત દ્રવ્ય છે, એને દ્રવ સ્વભાવ કહો કે દ્રવ કહો કહેવામાં કઈ માંદો નથી, પણ અહીંયા જીવ દ્રવ નો અર્થ આ થાય છે. ખુલાસો વિશેષ કર્યો એમણે, નહીતર તો કલશ તો એટલો જ છે કે વિકલ્પ નો કરતા છે, સ્વવિકલ્પ છે તે વિકલ્પ નો કરતા છે અને કેવળ કર્મ એનું કાર્ય છે. જાતું કર્મ કરતું તું સવિકલ્પ છે નશે તે શું, અને તે મળતું નથી, એનું કરતા કર્મ પણ મળતું નથી. પણ વિશેષ વાત એટલી કાઢી કે કોઈ સદાય જીવને અકર્તા માને વેદાંતની જેમ, એ વેદાંતનો અભિપ્રાય છે. જીવ છે એ કોઈ રાગાદીને અશુદ્ધ પરિણામ કરતો જ નથી, એ પ્રકૃતિના કાર્ય છે ને પ્રકૃતિ એને કરે છે. પછી જૈન શાસ્ત્રમાં એવું આવે ખરું કે પૂતગળનું ઉપકાર્ય છે ને પૂતગળ પ્રકૃતિ એને કરે છે, શું એને સર્વથા લઈ લીધું, ત્યાં અપેક્ષિત વાત છે. સમયસારમાં એ વાત અપેક્ષિત છે અને વેદાંતે સર્વથા લઈ લીધું. તો સર્વકાળ જીવ પ્રકૃતિનો અથવા રાગાદી ભાવનો કરતા છે તો કેમ નથી? જ્યાં સુધી એને મિથ્યાત્વ છે ત્યાં સુધી તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અને તે મિથ્યા દ્રષ્ટિ હોય તો અશુદ્ધ પરિણામનો કરતા થાય. જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી તે અશુદ્ધ પરિણામનો કરતા થાય છે. પરંતુ જ્યારે સમ્યક્ત ગુણ પ્રગટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામ એના મટી જાય છે. કેમ કે પોતાને શુદ્ધ સ્વરૂપે અનુભવે છે, શુદ્ધ સ્વરૂપે માને છે, અનુભવીને જાણે છે, માટે અશુદ્ધ અંશનો તે જરા પણ કરતા થતો નથી, કે અશુદ્ધ અંશને તે પોતાનો સ્વીકારતો નથી, અનુભવતો પણ નથી. અશુદ્ધ અંશ છે ખરો અવસ્થામાં, અપેક્ષા એનો છે તો પણ અનુભવમાં નહીં, જાણવામાં ઠીક. આ વેદમાં જાણવામાં ફેરા પડે છે, અનુભવવામાં પોતા પણ અનુભવાય નહીં, જાણે ખરા કે પ્રમાણનો વિષય છે માટે એક અંશ પોતાનો છે, અપેક્ષા એ પોતાનો છે, એ જાણવાની અપેક્ષા એ. વેદનની અપેક્ષા એ તો બિલકુલ નહીં, પોતા પણ એનો અનુભવ થાય જ નહીં. અને ત્યાંય જાણવું છે, વેદવું છે એટલું જાણવું છે, તો બે જ્ઞાન થયા. એક સમ્યક દ્રષ્ટિ જીવને રાગ સંબંધીના બે જ્ઞાન થયા. અનુભવ સાથેનું જે અભેદ જ્ઞાન છે એમાં રાગને પોતાને જાણતા નથી અને અનુભવતા નથી. બાકીનું જે જ્ઞાન છે એમાં પ્રમાણના વિષયભૂત પરિણામ પોતાનો અંશ હોવાથી એને પોતાનો જાણે છે. આમાં તો ભૂલ થઈ ને, જેટલો રાગ છે એટલો દુઃખ છે. સમ્યક દ્રષ્ટિને દુઃખ હોય કે ન હોય એમાં તો વિવાદ થઈ ગયો ને, રાગ છે એટલું દુઃખ છે, કેવું છે? અપેક્ષા એનો પણ છે અને અપેક્ષા એનો નથી, એવો એવો અનેકાંત છે. હા, એક કાળે બે ભાગ પડે છે, એક કાળે બે ભાગ પડે છે. એમાં જે અનુભવનો ભાગ છે એમાં પોતા પણ નથી આવતો, અને જે જાણવાનો વિષય છે એમાં એ પોતાનો છે એમ જાણે છે. અનુભવનો વિષય છે એ દ્રષ્ટિ સાથેનું કાર્ય કરે છે, એ જ્ઞાન. એ દ્રષ્ટિ જેવી રીતે કાર્ય કરે છે, કેમ કે દ્રષ્ટિ નથી સ્વીકારતો રાગાંશને, એ દ્રષ્ટિની સાથે એ જ્ઞાન ભળેલું છે. અને જે જાણે છે એ પરિણમન એટલે આચરણ સાથે ભળેલું છે, આચરણના એક અંશ અંશ સાથે રાગાદી સાથે ભળેલું છે, એવું છે. આમાં વાદ વિવાદ થાય ને પછી, ક્યારેક કઈ મુખ્યતાથી શાસ્ત્ર વચન હોય, ક્યારેક કઈ મુખ્યતાથી શાસ્ત્ર વચન હોય, છતાં પણ ગમે તે ગમે ત્યારે મુખ્ય ગૌણ કર્યું હોય, આરાધના કેવી રીતે થાય છે એ વાત તો મુખ્ય રહેવી જોઈએ સમજણમાં. વચનામૃતમાં એક ત્રિપટી અવસ્થાનું બહુ સરસ સ્પષ્ટીકરણ આવ્યું છે. જ્ઞાનીની દશા ત્રિપટી હોય છે, એ બહુ ચોખ્ખોટ આવી છે, અનુભવ સહિત ની માને છે ને, નિર્મળતાથી પણ ચોખ્ખોટ ઘણી આવી છે, બહુ સ્પષ્ટ આવ્યું છે. એ વચનામૃત બરાબર સમજાય તો જ્ઞાનીની દશાનું ભૂલ ન થાય, બહુ સારી ચોખવટ કરે છે. જરા વિસ્તારથી વાત લીધી છે, અને સંખ્યા યાદ નથી. વચનામૃત નથી લાગતું, ફેરફાર થઈ જાય પુસ્તકોમાં, એ કઈ નથી છે. આમાં બોલ્યો વચ્ચે નાના આવી ગયું, મળી ગયું ભાઈ છે. બ્રહ્મતાની વચ્ચે દબાઈ ગયું હતું. ત્રિપટી અવસ્થા છેલ્લે છે પાછો મોટો છે, ચોખ્ખું થઈ જાય જરાક. પકડાઈ જશે વચનામૃત છે 376. સાધકને એટલે કે મુનિને તેમજ સમ્યક દ્રષ્ટિ શ્રાવકને જે શુભાવો આવે છે તે જ્ઞાતૃત્વ પરિણતિથી એટલે શુદ્ધ પરિણતિથી વિરુદ્ધ સ્વભાવ વાળા હોવાથી આકુલતા રૂપે ને દુઃખ રૂપે વેદાય છે. વિશેષતા કહો કે પડખા કયો?
એક કે તેનો જ્ઞાયક નો આશ્રય અથવા શુદ્ધાત્મ દ્રવ પ્રત્યેનું જોર નિરંતર વર્તે છે. શું જે અંતર્મુખ પરિણામ છે એ મુખ્ય પરિણામ છે, મુખ્ય અંશ છે. જ્ઞાન દશામાં અંતર્મુખ પરિણામ નો અંશ છે જેની અંદર પુરુષાર્થ નો બહુ ભાગ સાથે છે, જોર છે કે હું પ્રકાશ ભાવત છું. એનું પોતાના અનંતગુણ સંપત્તિનું જોર આવે છે, પોતાની સંપત્તિનું બળ આવે છે કે મારામાં ઘણું ઐશ્વર્ય છે, પરિપૂર્ણ ઐશ્વર્યવાનું છું. એક તો એ અંશ છે જેમાં અશુદ્ધ તેમજ શુદ્ધ પર્યાયની પણ ઉપેક્ષા હોય છે. હવે એ જોર કેવું છે? દ્રવનું જોર છે, આ દ્રવ દ્રષ્ટિ ની સાથે મેળ ખાતો પરિણમ છે. દ્રવ દ્રષ્ટિનું અને દ્રષ્ટિ અનુય એમાં અશુદ્ધ પરિણમન અને શુદ્ધ પર્યાય બે ની ઉપેક્ષા હોય છે એમ કહે છે. પછી અશુદ્ધમાં બે ભાગ છે, શુદ્ધ અને અશુદ્ધ. પણ આ તો કહે છે કે પર્યાય માત્ર ની ઉપેક્ષા હોય છે, પછી એ પર્યાય શુદ્ધ અંશ હોય તો પણ એની ઉપેક્ષા હોય છે. એટલે પોતાની પણ આવી ગઈ. જે જોર વર્તે છે એવા અંશ ને પણ એની ઉપેક્ષા છે. દ્રવ પર નું જોર એટલું છે, શું નાયક નું એટલું જોર છે કે જોર નો પર્યાય છે એની પણ ઉપેક્ષા છે. પછી બીજાને તો સવાલ નથી રહેતો. બીજું જે શુદ્ધ પર્યાયાંશ સુખરૂપે વેદાય છે, જે શુદ્ધતા જેટલી છે એટલી નિર્વિકારતા છે અને એટલું સુખ છે. નિર્દોષતા છે એટલું સુખ છે, પવિત્રતા છે એટલું સુખ છે. અને ત્રીજું અશુદ્ધ પર્યાયાંશ છે જેમાં વ્રત તપ ભક્તિ આદિના શુદ્ધ ભાવો સમાય છે. એટલે તો લીધા જ નથી, અશુદ્ધ ને તો લીધા જ નથી. તે દુઃખ રૂપે ને ઉપાધિ રૂપે વેદાય છે. દુઃખરૂપ છે, ઉપાધિ છે અને હે પણ એને વેદે છે. એ પરિગ્રહમાં ચોખવટ કરી નાખી છે ત્રણેય વિશેષતાને. શુદ્ધ ભાવ હોય છે પણ અર્થ વગર હોય છે એ વાત લીધી છે. માટે અહીંયા
મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી કરતા જાણવો, સમ્યક દ્રષ્ટિ છે એને અકર્તા જાણવો, એ 95 કલશ થયા. 96 કરોતિ સ કરોતિ કેવલમ, યસ્તુ વેત્તિ સ તુ વેત્તિ કેવલમ, યો કરોતિ હિ વેત્તિ સ ક્વચિત, યસ્તુ વેત્તિ ન કરોતિ સ ક્વચિત. આવે છે ને મનસે દાસ ની ચોપાઈ, કરે કર્મ સો હિ કરતા રાજો જાણે સો જાણનારા, એના ઉપરથી ઉતારેલું પદ છે. આજે કહે છે ખંડાન વૈ સહિત અર્થ આ અવસરે સમ્યક દ્રષ્ટિ જીવનો અને મિથ્યા દ્રષ્ટિ જીવનો પરિણામ ભેદ ઘણો છે તે કહે છે. હવે આ કળશમાં કેમ કે રાજમલજીએ ખુલાસો કર્યો ને કે જ્યાં સુધી કરતા થઈને પરિણામે ત્યાં મિથ્યા દ્રષ્ટિ જાણવો, સમ્યક તો ગુણ થયા પછી અકર્તા જાણવો, તો એના ઉપર આચાર્ય મહારાજે કળશ લખેલો છે એટલે વધારે સ્પષ્ટીકરણ કરશે એની ટીકામાં. કે આ અવસરે એટલે અહીંયા જે પ્રકરણ ચાલે છે તેમાં સમ્યક દ્રષ્ટિ જીવનું પરિણમન અને મિથ્યા દ્રષ્ટિ જીવનું પરિણમન, એ બે વચ્ચે ઘણું અંતર છે, બહુ તફાવત છે. શું દેખાય? એક સરખું, જેમ કે જીવ મંદિરમાં ભક્તિ ચાલે છે તો એ ભક્તિ માં ધર્માત્મા પણ ભક્તિ કરે છે, પદ તો બધા બોલે, જે પદ ચાલતું હોય એ બધા બોલે છે, નાની ને અજ્ઞાની બધાનો ક્રિયા અને રાગ એક સરખો દેખાય છે, તો કે પરિણમનમાં તો કે બહુ મોટો ફેર છે, ઘણું અંતર છે. ક્રિયા એક સરખી અને પરિણમનમાં અંતર ઘણું. એમાં પાછા મોટા ભેદ છે કે કોઈ વાર જ્ઞાનીની ભક્તિ વિશેષ દેખાય, અજ્ઞાનીની એવી ભક્તિ ન દેખાય. કોઈ વાર જ્ઞાની કરતા અજ્ઞાનીની ભક્તિ ઘણી દેખાય અને જ્ઞાનીની ભક્તિ ઓછી દેખાય. કેવી રીતે નક્કી કરશું? ભક્તિના રાગને કે ભક્તિની ચેષ્ટાને જોઈને જ્ઞાની અજ્ઞાની પણ નક્કી થાય નહીં. તો એનો અંતર પરિણમનનો જે તફાવત છે એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જ્ઞાની અજ્ઞાની નું સ્વરૂપ સમજાયેલું નથી. આ પ્રકરણ એ સમજવાનું છે. શું કહે છે? આ અવસરે સમ્યક દ્રષ્ટિ જીવનો અને મિથ્યા દ્રષ્ટિ જીવનો પરિણામ ભેદ એટલે પરિણામનો તફાવત ઘણો છે તે કહે છે, એ વાત કરવી છે. આચાર્ય મહારાજની કળશમાં એ વાત કરવી છે. મિથ્યા દ્રષ્ટિ છે એની વાત કરે છે. વ્યનો અર્થ એ મિથ્યા દ્રષ્ટિ કરવો અને ફરીને વ્યનો અર્થ સમ્યક દ્રષ્ટિ કરવો. ઠીક, આવી વાત છે. એટલે જે એટલે જે આપણે ગુજરાતીમાં જે કહીએ, સંસ્કૃતમાં યહ કહે છે એને. જે એટલે કોણ? કે અહીંયા પહેલા જે કરતા થઈને પરિણમે છે એની વાત છે, એટલે મિથ્યા દ્રષ્ટિ લેશે. પછી જે એટલે કે જે કરતા થઈને નથી પરિણમતો એ સમ્યક દ્રષ્ટિનો વિષય છે. યહ એટલે જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જે મિથ્યાત્વ રાગાદી પરિણામ રૂપ પરિણમે છે, કરોતી એટલે કરતા થઈને કરે છે. શું? તે પીવા પરિણામ નો કરતા થાય છે,
એ રૂપ પરિણમે છે. શું? મિથ્યાત્વ રાગાદી પરિણામ રૂપ થઈને પરિણમે છે ત્યારે તેનો તે કરતા થાય છે. એ રૂપે પોતાને પોતે પરિણમે છે. એવો જે અનુભવ કરે છે હું રાગ રૂપે પરિણમું છું એવો અનુભવ કરનાર મિથ્યા દ્રષ્ટિ જીવ છે એમ કે છે. ઠીક, તર્ક લડાવે છે એના પરિણામ છે તો એ પરિણામ છે એમાં એને શું ખોટું. પ્રમાણિકપણે પોતાનો દોષ તો કબૂલ કર્યો ને કે આયા એ વાત દોષને કબૂલવાની વાત નથી. આયા આયા દોષને નિષેધીને કેવી રીતે એનો અભાવ કર્યો છે એની વાત ચાલે છે. સૌ જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વ રાગાદી પરિણામ રૂપ પરિણમે છે તે તેવા જ પરિણામનો કરતા થાય છે. મને બીજો વિચાર આવ્યો કે દોષને બે પ્રકારના જીવો સ્વીકારતા નથી, એક તીવ્ર મિથ્યા દ્રષ્ટિ અને એક સમ્યક દ્રષ્ટિ. ઠીક, જીવ મિથ્યા દ્રષ્ટિ હોવા ઉપરાંત વધારે અવગુણ જેનામાં છે એ પોતાના દોષનો સ્વીકાર નહીં કરે, પોતાનો બચાવ કરશે પણ સ્વીકાર નહીં કરે. અને એ ધારણી છે એ દોષ રૂપ પોતે એકત્વ ભાવે પરિણમતા નથી માટે એ દોષને પોતાના સ્વરૂપમાં સ્વીકાર કરતા નથી. પોતાનું જે નિર્દોષ સ્વરૂપ છે એનો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કર્યો છે ત્યાં દોષનો સ્વીકાર કરવાની જગ્યા નથી. તો તે સમ્યક છે. એવી રીતે જે દોષને સ્વીકારતા નથી તે સમ્યક છે. અને જે દોષ કરે છે એકત્વ ભાવે છતાં દોષને સ્વીકારતા નથી તે સ્વચ્છંદી મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યાત્વ ઉપરાંત એનો સ્વચ્છંદ પણ વિશેષ છે એમ લેવું. બે દોષ ને સ્વીકારે છતાં બે માં બહુ મોટો ફેર ઉત્તર દક્ષિણ માનતા નથી પોતાના. તો વાત સાચી છે, એક વધારે ઊંધાઈ કરે છે ને એક સમ્યક પ્રકારે એમ કરે છે. ઘણો ફેર છે બેન. શું કે છે કે જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વ રાગાદી પરિણામ રૂપ પરિણમે છે. શું? મિથ્યાત્વ રાગાદી પરિણામ રૂપે તો પરિણમે છે તે તેવા જ પરિણામ કરતા થાય છે. એ રૂપ થઈને પરિણમે છે, તન્મય થઈને પરિણમે છે. તો એ વખતે એને કરતા પણ અનુભવમાં આવે છે કે મેં રાગ કર્યો, આ રાગ મેં કર્યો એવો એને અનુભવ થાય છે. એક તો એ મિથ્યા દ્રષ્ટિના પરિણામની વાત કરી તેમાં એને તન્મયતા વર્તે છે, કરતા પણ થઈ જાય છે. હવે જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પરિણમે છે. શું? પેલો મિથ્યાત્વ રાગાદી પરિણામ રૂપ પરિણમે છે ત્યારે આ શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પરિણમે છે. બે માં પરિણમન તો લીધું પણ બે માં એક શુદ્ધ સ્વરૂપને પોતા રૂપે અનુભવીને પરિણમે છે, એક રાગને પોતા રૂપે જાણીને અનુભવીને પરિણમે છે. તે જીવ તે જ્ઞાન પરિણામ રૂપ છે. તે જીવ તે સ્વરૂપના આત્મજ્ઞાન પરિણામ રૂપ છે. તેથી કેવળ જ્ઞાતા છે અને કરતા નથી. એ જ્ઞાયક થઈ ગયો. તે જ્ઞાતા છે, રાગનો પણ જ્ઞાતા છે, સ્વરૂપનો પણ જ્ઞાતા છે. નિશ્ચયથી સ્વરૂપનો જ્ઞાતા છે અને વ્યવહારે રાગનો જ્ઞાતા છે પણ રાગનો કરતા નથી. રાગનો જ્ઞાતા છે પણ રાગનો કરતા નથી. તેથી કેવળ જ્ઞાતા છે અને કરતા નથી. યો કરોતિ સ્વક્વચિત ન વેતે, એટલે કે છે એ જ્ઞાનમાં બે તરવાર નો હમાય. જે કોઈ મિથ્યા દ્રષ્ટિથી મિથ્યાત્વ રાગાદી રૂપ પરિણમે છે, એટલે કરતા થઈને, તે શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ જ્ઞાયક એક જ કાળે તો નથી હોતો. કરતા હોય ત્યારે જ્ઞાતા ન હોય, અને જ્ઞાતા હોય ત્યારે કરતા ન હોય, એક સાથે બે વાત વિરુદ્ધ આમાં ન ચાલે. શું વિતરાગ દશાનો સાધક જીવ હોય એને શુદ્ધિ અશુદ્ધિ બે હોય, એમ એક સાથે એક જ્ઞાનમાં બે ભાગ હોય, પણ કરતા પણ અને જ્ઞાતા પણ એવું એક સાથે ન રહીએ, મિથ્યાત્વ ને સમ્યક્ત્વ સાથે ન રહીએ, રાગ અને વિતરાગતાના અંશો સાથે રહીએ, પણ મિથ્યાપણ અને સમ્યક્ત્વ પણ સાથે ન રહી શકે. બધામાં લાગુ ન પડે, ચારિત્ર ગુણમાં લાગુ પડે, શ્રદ્ધામાં લાગુ ન પડે, એવી વાત છે. જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યા પરાગાદી રૂપ પરિણમે છે, તે શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ એક જ કાળે તો નથી હોતો, કેમ કે તે મિથ્યાત્મના અનુભવમાં પીડે છે. મિથ્યાત્વને રાગને પોતા રૂપે અનુભવે છે ત્યારે શુદ્ધ સ્વરૂપને ક્યાંથી અનુભવે? એટલે વેદન એક સાથે બેનું ન થાય, જ્ઞાન એક સાથે બેનું થાય, પણ અનુભવ એક સાથે બેનું ન થાય. એમાં ખરેખર તો ઓરું તો મિથ્યા છે અનુભવ એનો, રાગનો હું પણ અનુભવ એ તો એનો મિથ્યા અનુભવ છે, કેમ કે એ તો થઈ શકતું નથી. શું એ તો થઈ શકતું જ નથી, માટે એને મિથ્યા અનુભવ કહે છે. અને તે વખતે એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ એને અનુભવમાં હતું નથી. વળી જે કોઈ સમ્યક દ્રષ્ટિજી શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, તે જીવ મિથ્યાત્વ રાગાદી ભાવનો પરિણમનશીલ નથી હોતો, અને જે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને સ્વસ્વરૂપે અનુભવે છે, શુદ્ધ સ્વરૂપને પોતાના સ્વરૂપને સ્વસ્વરૂપે અનુભવે છે, તે જીવ મિથ્યાત્વ રાગાદી ભાવનો પરિણામ, એને મિથ્યાત્વનો પરિણામ જ ન હોય, અને એને મિથ્યાત્વ અર્થાત રાગાદી ભાવનો પરિણામ જ ન હોય એમ કહ્યું. એટલે શું કે રાગનું સ્વપણે પરિણામ એને ન હોય, રાગનું સ્વપણે અનુભવન થાય એવું પરિણામ એને ન હોય. બાકી પરપણે જાણવું એનો કઈ વાંધો નથી, પરપણે નો અંશ હોય એનું કઈ વિશેષ કોઈ મહત્વ દેવાની જરૂર નથી. ભાવાર્થાન છે કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વના પરિણામ પરસ્પર વિરુદ્ધ છે. હું ચારિત્ર ની વાત જ નથી લીધી, બે સભ્ય ભાગ સાથે હોય છે. અહીં તો શ્રદ્ધા પ્રધાનતાથી જ વાત કરે છે. સમ્યક્ત્વ શુદ્ધ શ્રદ્ધાન છે, મિથ્યાત્વ છે તે અશુદ્ધ શ્રદ્ધાન છે, એ બે શુદ્ધિ અશુદ્ધિ શ્રદ્ધાની કદી સાથે રહેતી નથી, બંને વિરુદ્ધ છે. જેમ સૂર્યનો પ્રકાશ હોતા અંધકાર હોતો નથી, તેમ અંધારો મેળવાયું સાથે ન રહીએ એમ કે છે. શું સૂર્યનો પ્રકાશ થાય અને અમાસનું અંધારું પાછું હોય એમ કદી બને નહીં કોઈ દિવસ. અંધકાર હોતા પ્રકાશ હોતો નથી તેમ, અંધકાર હોય ત્યારે પ્રકાશ ન હોય તેમ, સમ્યક્ત્વના પરિણામ હોતા મિથ્યાત્વ પરિણમન હોતું નથી. સમ્યક્ત્વ હોય કે છે ને ભાઈ સંકેત શુદ્ધ પ્રકાશ, તો કે એ પેલા અશુદ્ધ સંકેત તો હતું, પછી શુદ્ધ સંકેત થયું, પછી કેવું જ્ઞાન થશે ત્યારે પરમ અવગાઢ સંકેત થશે, ભેદ પડ્યા છે ને બધા. એ ચારિત્ર ગુણની અપેક્ષાએ કે બીજા ગુણોની અપેક્ષાએ એ વાત છે, એ બીજા ગુણની પ્રધાનતાથી સમ્યક દર્શનની વાત કરાય છે. બીજા ગુણની પ્રધાનતાથી અન્ય અન્ય અનેક ગુણોની પ્રધાનતાથી સમ્યક દર્શનની વાત કરવામાં દોષ નથી, પ્રથમમાં દોષ નથી, પણ શૂન્ય શ્રદ્ધાંતો પહેલે વહેલું જ શુદ્ધ શ્રદ્ધાંત થાય છે, અશુદ્ધ થતું નથી, પૂરું થાય છે. એ ગુણ અધૂરો પરિણામ તો નથી ને એમ કેવું છે. શું કે છે કે સુમિત્વના પરિણામ હોતા મિથ્યાત્વ પરિણામ હોતું નથી. કોઈ અંશે મિથ્યાત્વ પરિણામ રહે અને સમ્યક્ત્વ પરિણામ હોય એમ બને નહીં. સમ્યક દ્રષ્ટિ તો કે પૂરેપૂરો, મિથ્યા દ્રષ્ટિ તો પૂરેપૂરો એમ કેવું છે. મિથ્યાત મંદ હોય સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ ને, પણ છે મિથ્યા દ્રષ્ટિ. અનંતતા ને મંદી ગયા નથી અને ભાવની અનંતતા મટી નથી. અનંતતા નું બીજું હાદુ છે, જે સમ્યક થશે ત્યારે એ બીજ બળી જશે પછી. તેથી એક કાળે એક પરિણામ રૂપે જીવ દ્રવ્ય પરિણમે છે, કા સમ્યક શ્રદ્ધા રૂપે ને કા મિથ્યા દ્રષ્ટિ પણે, અને તે પરિણામ નો તે કરતા હોય છે. જયારે એક કાળે, તેથી એક કાળે એક પરિણામ રૂપે જીવ દ્રવ્ય પરિણમે છે, અને જે એક પરિણામ રૂપે જયારે પરિણમે ત્યારે તે પરિણામ નું તે કરતા હોય છે. માટે મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મ નો કરતા અને સમ્યક દ્રષ્ટિ જીવ કર્મ નો અકર્તા. શું કાઢ્યું સરવાળે? માટે ધેરફોર એમ કરી નાખી ઈડી કરે ને, માટે સિદ્ધ એમ કર્યું. સિદ્ધાંત એવો સિદ્ધ થયો કે મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મ નો અને રાગાદી નો કરતા, ભાવ કર્મ નો ને દ્રવ્ય કર્મ નો ને નો કર્મ નો, ત્રણે નો કરતા મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાને અનુભવ કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ ત્રણ માંથી એકે કર્મ ના ને કરતા પણ અનુભવ કરતો નહીં હોવાથી તે પોતે અકર્તા છે. પરિણમન પણ એનું અકર્તા ભાવે જ હોય છે, કરતા ભાવે એનું પરિણમન થતું નથી. આવો સિદ્ધાંત સિદ્ધ થયો. આ ત્રણેય કાળે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિનું આવું જ સ્વરૂપ હોય. કોઈ કાળે સમ્યક દ્રષ્ટિ જુદી જાતના અને મિથ્યા દ્રષ્ટિ જુદી જાતના, અથવા એક સમ્યક દ્રષ્ટિ આવા ને બીજા સમ્યક દ્રષ્ટિ આવા. હે, આ કે છે ને ભાઈ, આ પુસ્તક ને પૂજ્ય ગણવું ને આ પુસ્તક ને પૂજ્ય ન ગણવું, ગુરુદેવ નું હોય તો પૂજ્ય ગણવું. હમણાં એવી ચર્ચા ચાલી, ગુરુદેવ નું તો પૂજ્ય ગણવું પડે, એમાં તો બીજું બોલાયું નથી. બીજાને માટે તો કહી શકાય એ વાત. સમ્યક દ્રષ્ટિ બધા એક સરખા, બધા સમ્યક દ્રષ્ટિની સમ્યક્ત્વ અપેક્ષાએ એક સરખી કિંમત છે. ગુરુદેવ તો બહુ ધડાકો કરેલો, ક્રાંતિકારી વાતો કરી. એક તીર ઇંચ નું સમ્યક દર્શન છે અને સિદ્ધ ભગવાન નું સમ્યક દર્શન કેટલું લેતા? તીર ઇંચ નું સમ્યક દર્શન અને સિદ્ધ ભગવાન નું સમ્યક દર્શન વિચારવામાં આવે તો સમ્યક દર્શન ની અપેક્ષા એ બે સરખા છે. આમ ગુરુદેવ ના શબ્દ હતા, સમ્યક દર્શન ની અપેક્ષા એ બે સરખા છે, આમ વાત છે. એવું એ તોલ આવી રીતે કરતા હતા, તોલતા હતા. સમ્યક દર્શન નો તોલ આવો કરેલો છે, એટલે એમ કહેતા કે સમ્યક દ્રષ્ટિ ગાય હોય અથવા બળદ હોય એની ખરી નિકૃષ્ટંગ કહેવાય, નખ કાપી નાખે. હા, એ વિષ્ઠાને અડે તો વિષ્ઠા ધન્ય થઈ જાય એમ કે. સમ્યક દર્શન નું મૂલ્ય કેટલું આંક્યું છે, એટલું સમ્યક્ત્વનો મહિમા ગુરુદેવને ભારો ભાર હૃદયમાં હતો. આવા દ્રષ્ટાંત દેતા હતા. એ રીતે સમ્યક દર્શનને પૂજ્ય ગણવામાં આવે છે. રવિવારે 14 તારીખે પૂજ્ય બેન શ્રી 61માં